તારીખ 21/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 566 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
અને તે વ્યવહારનો સંબંધ નિવૃત કરતા તથા ઓછો કરતા વિશેષ આવેદ થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને સંકલન ઘટે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. પોતાની પણ કઈ એવી જ ભાવના છે અને તમામ કક્ષાના યુવક શંકર સાધક હોય એને પણ આવો જ પ્રશ્ન જો વ્યવહારમાં વર્તતા હોય તો થવો જોઈએ, ઉપસ્થિત થવો જોઈએ. સંસાર છે એમાં કોઈ શરમ નથી, કોઈ સિક્યોરિટી નથી, ન તો આયુષ્યની દૈની છે ન તો બીજા કોઈ સંયોગોની છે. બહુ મોટા રાજા અને શ્રીમંતો પણ થોડાક દિવસોમાં ભિખારી થઈ જાય છે, બીજાનો તો ભરોસો કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. પણ જેની કરોડોની અબજોની મિલકત હોય એ પણ દેવાદાર થતા જોવામાં આવે છે. તો બીજા દિવસની તો શું કોઈ સલામતી છે, તેમ ગમે તેવા તંદુરસ્ત આયુષ્યવાળો માણસ પણ ગમે તે ઉંમરમાં આયુષ્ય પૂરું કરે છે તો એવો પણ કોઈ નિશ્ચિત થઈને પ્રવૃત્તિ કરાય, વ્યવહાર કરાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. અશરમ છે જીવને કોઈ શરમભૂત નથી. એવા સંસારમાં નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જોઈને, યોગી જનાતનો આ વ્યવહાર કરવા જેવો છે, કરવો જોઈએ, કરવામાં વાંધો નથી, ચિંતા નથી, ભય નથી અને કર્તવ્ય છે એવું કાંઈ જ એને લાગતું નથી. એવી જ એની બુદ્ધિ નથી એટલે કે આ અસાર છે, દુઃખદાયક છે, આત્માને એકાંતે નુકસાનનું કારણ છે એમ જેને જણાતું હોય તેને સ્વાભાવિક રીતે તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરવાનો ભાવ આવે છે અથવા અલ્પ કરવાનો ભાવ આવે છે. ઓછો કરું, બની શકે એટલો મારો સમય બચાવીને હું મારા આત્મહિતાર્થે એ સમયને હું ઉપયોગ કરું, એવી કોઈ યોજના કરું કે મારો સમય મારા આત્મહિતના કાર્યમાં પસાર થાય અને અહિતના કાર્યમાં પસાર ન થાય. અને એમ કરવા જતા એટલે કે એ સંબંધથી નિવૃત્તિ મેળવતા અથવા ઓછો કરવા જતા સમય વધારે પશું કાળ વ્યતીત થયા છતાં એમ ન થતું હોય અને સમય નીકળતો હોય છતાંયલો જતો હોય તો બહુ થોડા કાળમાં એમને જલ્દી એમ કરવું હોય એને શું કરવું જોઈએ, એ શું કરે તો એમ થાય, આવો પ્રશ્ન ઉઠાવ્યો. એની વૃત્તિ પ્રવૃત્તિ કરવાની નથી, પ્રવૃત્તિ વધારવાની નથી, છોડવાની છે, ન છૂટે તો અલ્પ કરવાની છે, પણ છતાં એમ ન થતું હોય કેમ કે એના હાથમાં બાજી નથી. બહારના સંયોગો એ જીવના અધિકારનો તો વિષય નથી, તો પછી એને શું કરવું જોઈએ? બહુ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. ગમે તે પરિસ્થિતિમાં એને પોતાના આત્મા પ્રત્યે જવા માટે બળવાન પુરુષાર્થ કરવો. જ્યારે બહારની પરિસ્થિતિ આ જીવના અધિકારનો વિષય નથી કે એમાં કાંઈ કરી શકે, એનો કરતા હતા થઈ શકે, તો પછી એનો અધિકાર તો એના પોતાના પુરુષાર્થ સ્વાધીન પરિણામ ઉપર રહે છે. પરાધીન પર ગ્રહના પરિણામ ઉપર એનો કોઈ અધિકાર રહેતો નથી. એને શું કરવું? એને પરિણામ સંકેલી નિદ્રાતા વધારવી, આ સિવાય બીજો કોઈ એનો ઉપાય રહેતો નથી. તો સંભવ છે કે ઉદયની સ્થિતિ સંક્રમણ પામીને, સંક્રમણ પામી કરતા અપકર્ષણ પામીને ઘટી ઓછી થવાનો સંભવ છે. બીજી કોઈ રીતે તો આનો કોઈ નિવેડો આવે એવું નથી. જ્યાં આ આત્માને પહોંચ નથી ત્યાં એ શું કરે? કે જ્યાં એનું ચાલે ત્યાં કરે, પોતે અંદરથી છૂટો પડી જાય. અને છૂટો પડ્યો હોય તો સર્વથા ચારિત્ર મૂળના પરિણામને પણ મિત્રાત્મામાં પલટાવી નાખે. ચારિત્રના પરિણામને મોહનો ત્યાગ કરી એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ પ્રશ્નનો ઉત્તર આ સંબોધી શકે છે. એમણે તો પ્રશ્ન છોડી દીધો છે સુભાષભાઈ ઉપર, એમણે ઉત્તર નથી આપ્યો પત્રની અંદર. પ્રશ્નનો ઉત્તર કદાચ સુભાષભાઈ આપ્યો હોય તો નોંધ કરી લીધો, કે 566 ન કર્યો હોય તો કદાચ કરાવ્યો હશે. જોયા પછી પાછળથી જોઈ લીધું. સમસ્ત સંસાર મૃત્યુવાદી ભય અસરો છે. અસરણ કર્યું મૃત્યુવાદી ભયથી ભયનું કોઈ શરણ નથી. મૃત્યુનું શરણ નથી ને મૃત્યુના ભયનું પણ કોઈ શરણ નથી. કોઈ નિર્ભય કરી દે એવું નથી. વીમાવાળો પૈસા આપે એમ છે પણ જિંદગી આપે એવું નથી. અને તે પણ આપે એવું કઈ ગેરંટી નથી. સમસ્ત સંસાર મૃત્યુવાદી ભય શરણ છે. તે શરણ નો હેતુ થાય, અશરણ હોવા છતાં શરણ થાય એવી કલ્પના કરવી, મૃગજળમાંથી પાણી પીવાની કલ્પના કરવા દે. પાણી ચોખ્ખું દેખાય છે, આપણે તરસ જેટલો તો વાંધો નહીં આવે. એ કાંઈ કોઈ રીતે કરી શકે એવું નથી. સંસારમાં કોઈ જીવ નિર્ભય હોય મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિની વાત જોઈ છે. કોઈ સંસારી જીવ નિર્ભય હોય એ અસંભવિત અને અશક્ય છે. બધા ભયમાં જીવે છે. અને જેને વધારે તીવ્ર રાગ છે, તીવ્ર દ્વેષ છે, તીવ્ર મોહ છે, જેની સંયમ ઉપરની વધારે પકડ છે અથવા આધાર બુદ્ધિ તીવ્ર છે જેને, એને તો વિશેષ કરીને ભયવાન પણ વધતો હોય છે.
આપણે સમય દ્રષ્ટિને જુદા પડે, આપણે સમય દ્રષ્ટિને જુદા પડે.
હા, એને ભય નથી. સમ્યક દ્રષ્ટિને ભય નથી, કેમ કે એ પોતાના આત્માને જ પોતાનું સ્વરૂપ માને છે. અને એ આત્મા અજર અમર અને અવિનાશી છે. પોતાનો આત્મા છે એ અજર અમર અવિનાશી અને અવ્યાપાદ સ્વરૂપે છે. કોઈ બાધા પણ ન કરી શકે એવું છે. અખંડ છે અને પોતાથી પરિપૂર્ણ છે. એની કોઈની જરૂર પણ નથી. નિરપેક્ષ અને નિરાલંબ છે. એટલા માટે એને ભય કઈ વાતનું હોય? પછી પણ પ્રત્યક્ષ કરવી જોઈએ. વાત રોજ સાંભળવા મળે છે, પણ એને પ્રત્યક્ષ કરવો જોઈએ કે હું પ્રત્યક્ષ આવું છું. એની પ્રત્યક્ષ પરિસ્થિતિ જોયા વિના, એવો પોતાને પ્રત્યક્ષ જોયા વિના ભય ટળશે કેવી રીતે? સાંભળવાથી ભય ટળી જ શકાય? સાંભળવાથી ભય નથી. પણ જો એવું પોતાનું સ્વરૂપ પોતાને પ્રત્યક્ષ જ્ઞાનમાં આવી જાય તો એને ભય રાખવામાં પ્રશ્ન નથી રહેવો, એની પરિસ્થિતિ જ નથી. સરળ માત્રમાં એ ભય ઉડી જાય છે. દોરડામાં સાપ દેખાણો, ભય થયો, શાંતિથી જોયું કે નહીં આ તો દોરડું છે, પછી ભય કેવી રીતે રાખી શકે? રાખવો હોય તો સાપ નથી પણ દોરડું છે એમ ખબર પડે તો ભય રે ખરો? ભય ઉડી જાય છે. બસ એમ કલ્પના માત્ર થી ભય છે. અરે મારું શું થશે, હું કેટલું જીવીશ, કેટલું નહીં જીવું, મારા સંયોગોમાં પ્રતિકૂળતાઓ આવશે તો હું શું કરીશ, હું નિરાધાર થઈ જઈશ તો શું કરીશ, મારા મધારાનો કોણ આધાર થશે? આ બધી કલ્પનાની અંદર જે ભયવાનું થાય છે, કલ્પના માત્ર છે. પછી પણ એની હેમ બીજો પ્રશ્ન નીચે પૂછ્યો છે. શું કે મારો પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મ છે એમ કરીને હું અલ્પકાળમાં ઉપાધિ રહી થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણંદ ઘટે છે કે જેથી તે ઉપાધિ રહી થઈ શકે? એ પ્રશ્ન અમને લખ્યું હતું. ઓલામાં તો સંયોગની વાત આરે જોડે છે કે અમારે નિવૃત્તિ જોઈએ છે, પ્રવૃત્તિ ઘટાડવી છે તો શું કરવું એમ પ્રશ્ન છે. અને આત્મપરિણતિની વાત છે, ઉપાધિ રહી થવા માટે આત્મપરિણતિમાં શું કરવું એવો પ્રશ્ન કર્યો હતો, જેથી ઉપાધિ રહિત થઈ શકાય એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખો કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતો નથી. જીવને પોતાને જે પદાર્થ પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, પછી દેહથી માંડીને કોઈ અન્ય પદાર્થ છે એના પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, એ સ્વયં ઉપાધિ ભાવ છે. રામ પોતે સ્વયં ઉપાધિ ભાવ છે. એટલે જ્યાં સુધી રાગનું બંધન છે ત્યાં સુધી બંધન આપોઆપ છે, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેની પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહી થવા. તો અસંગ તત્વને આશ્રયે આત્મપરિણતિથી અસંગ તત્વ અસંગ પરિણતિ ઉત્પન્ન થાય તો રાગ મૂટે તો ઉપાધિ મટે, અને અલ્પકાળમાં ઉપાધિ રહી થવાય. એ પ્રમાણે ઉત્તર લેખો તે યથાર્થ છે, તમારી વાતો સાચી છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે મારો પ્રશ્નમાં જરા વિશેષ વાત છે. સામાન્યપણે તમારો ઉત્તર ઠીક છે, પણ મારા પ્રશ્નમાં એ વિશેષતા છે કે પરણે ઉપાધિ પ્રાપ્ત થતો હોય, ન જોતો હોય ને માથે આવી પડતું હોય, અને તે પ્રત્યે રાગ દ્વેષની પરિણતિ ઓછી હોય, એટલે ભીન તો પડી ગયા છે, અને ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અલ્પ ઉપાધિ થતી હોય એમાં પણ ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવાના પરિણામ રહ્યા કરતા હોય કે આ અલ્પ છે એ પણ ન જોઈએ, તેમ છતાં ઉદય પરથી ઉલટા ઉપાધિ પ્રસંગ પાછળ જોર કરતો હોય તો શા ઉપાય નિવૃત્ત કરી શકાય? એ પ્રશ્ન નીચે વિશે જે લક્ષણ છે તે લક્ષણ બચેલી રાગ દ્વેષની પરિણતિ તો ઓછી થઈ છે, જેમાંથી છટકી શકતા નથી ત્યારે હવે શું કરવું, એને નિવૃત્ત કરવા શું કરવું? પ્રશ્ન જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા યોગ્ય છે. એ પ્રશ્ન એમને અવારંવાર ઉત્પન્ન કર્યો છે. આગળ પણ હજી પણ આગળ એ પ્રશ્નને દોહરાવવાના છે અને એની ચર્ચા કરવાના છે. બહુ સારી ચર્ચા કરે છે, સૂક્ષ્મ ચર્ચા કરવા આવશે એટલે આપણે ક્રમમાં વિચાર. સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભય આદિમાં બીજા સ્વરૂપોની પણ અનિત્યતા અને અસરણતા લે. આદિ ભય અસરણ છે, તે શરણનું નિશું થાય અને એ સંસાર પોતે શરણનો હેતુ થાય એવી કોઈ કલ્પના કરવી અથવા આશા રાખવી કે અમુક પ્રકારના આપણા સંયોગો થઈ જશે ને પછી વાંધો નહીં આવે. એક આટલું થઈ જાય ને માણસ શું કરે છે, આટલું કામ પાર પડી જાય ને, આટલી ઉપર ટળી જાય ને, શું પછી ચિંતા નથી, પછી ભય નથી. એ પૂરું ન થાય ત્યાં બીજું કંઈ અનુભવ થયું હોય, આ એકથી વધારે અનુભવ થયો હોય શું, અને કા પોતાને કલ્પના બીજી આવે પાછી કે આ તો થઈ ગયું પણ હજી એક આમ થવાની જરૂર બાકી છે, હજી પાછું આમ થવાની જરૂર બાકી છે. ભાડે રહેતા હતા એના કરતા હવે પોતાનું ઘર હોય તો પછી કોઈ આપણને એમ ન કહે કે અહીંથી તમે ખાલી કરો. એ થઈ ગયું તો કે હવે એક માળ ઉપર બીજો હોય તો સારું, બીજો થાય તો કે હવે એક ત્રીજો થાય તો સારું. આમ ના એ આશાના દોરે સમય વ્યતીત કરી નાખે છે. એની જો નિશ્ચિતતા છે ને, કોઈ ગેરંટી છે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે બધા કાર્યો થાય એટલે થશે કે એની ચિંતા એનો ભય અને આયુષ્યની અનિશ્ચિતતાનો ભય. ક્યારે આયુષ પૂરું થાય એનો કોઈ ઠેકાણું નથી. એટલે શરણનું કારણ બને, સંસારના સંયોગનું શરીરનું કારણ બને એવી કલ્પના કરવી તે મૃગજળમાંથી પાણી પીવાની વાત છે. વિચારી વિચારીને શ્રી તીર્થંકર દેવાએ પણ શું આ વાતનો ઘણો વિચાર કરીને, ઊંડો વિચાર કરીને શ્રી તીર્થંકર દેવાએ પણ તેથી નિવર્તવું છૂટવું એ ઉપાય શોધ્યો છે. કોઈએ એમાં ગૂંચવાયો એવો ઉપાય શોધ્યો નથી, તેનાથી નિવર્તવું એ ઉપાય એમણે શોધ્યો છે. એ ઉપાય તે અનુસર્યા છે, એ ઉપાય તેમણે આચર્યો છે, એમની આચરણા પણ સ્પષ્ટ છે. એ સંસારના મુખ્ય કારણ નીચે ચર્ચા કરે છે, આમાં ચર્ચા કરે છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમ બંધન તથા દ્વેષ બંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. આ જીવને સંસાર શા માટે છે કે કાં તો એને રાગનું બંધન છે, કાં તો એને દ્વેષનું બંધન છે કે આ આ મારો વેરી છે, આ મારો પ્રતિકૂળ ચાલનારો છે, આ મને નુકસાન કરનારો છે, એમ એના પ્રત્યે જીવના પરિણામ નિબંધન પામે છે, જોડાય છે, બંધન પામે છે. એટલે ત્યાં રાગથી જોડાય છે, ત્યાં દ્વેષથી જોડાય છે. રાગના સ્થાન ઘણા છે, દ્વેષના સ્થાન કોકોક છે, પણ રાગના સ્થાન ઘણા છે. અને એ ઘણા રાગના સ્થાન છે એના ગર્ભમાં એ બધા જ દ્વેષ છે. જેમ કે જેના ઉપર રાગ છે એ જ સિક્કાની બીજી બાજુ દ્વેષ છે, તો એમાં ફેરફાર થાય એટલે રાગ પેટીને દ્વેષ થયા વિના રહે. જેના ઉપર રાગ પીર્યો છે એ દ્વેષ પણ પ્રધાનપણે આ જીવ રાગ વધારે કરે છે, દ્વેષ એના પ્રમાણમાં અલ્પ કરે છે. સંસારમાં મુખ્ય કારણ પ્રેમ બંધન છે અને દ્વેષ બંધન છે. આ તો જીવ પોતાના વર્તમાન પરિસ્થિતિને અને પરિણામને તપાસે, અવલોકન કરે તો એને પોતાના અનુભવથી સમજાય એવી વાત છે કે મને પણ રાગનું બંધન છે અને દ્વેષનું બંધન છે. ક્યાંક રાગનું દ્વેષનું બંધન છે, બહુ ભાગ બધે મને રાગનું બંધન છે. અને સર્વજ્ઞાનીઓ અનુભવથી નિચોડ કરીને સ્વીકારેલી વાત છે અથવા ફાઇનલ કરેલી વાત છે. છેવટનો એમનો નિર્ણય યથાર્થ છે. તેની મૂંઝવણે જીવને નિર્વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી અને એ રાગ અને દ્વેષના બંધનવા પદાર્થોની આજુબાજુ આ જીવની પરિણતિ ચક્રો ખાય છે. શું કરે છે? જીવના પરિણામ આત્માને છોડીને સ્નેહ પાછળ, શરીર પાછળ અને શરીરના સંબંધીઓ પાછળ ચક્રો ખાય છે. જ્યાં એને રાગનું બંધન છે, દ્વેષનું બંધન છે, ત્યાં જ પરિણામ ચક્રવાત ખાય છે. એમાં મૂંઝાય છે, પછી એની ઈચ્છા પ્રમાણે તો કઈ બધું બનતું નથી. એટલે એને એ ગુંજવણમાં પોતાના આત્મ સ્વરૂપનો વિચાર સુદ્ધા કરવાનો, અવલોકન કરવાનો કોઈ અવકાશ એટલે ખાલ્યો સમય મળતો નથી. એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી. એટલું બહિર્મુખ પણ વર્તે છે કે એક ક્ષણ પણ અંતર્મુખ થતો નથી. વળી જે બહિર્મુખ પરિણામ ચાલુ રહ્યા છે એમાં ક્યાં એને શાંતિ નથી, સમાધાન નથી. મૂંઝવણ છે એટલે સમાધાન નથી, મૂંઝવણ છે, અશાંતિ છે. અને આકુલતા ક્યાં કરે છે? છતાં પણ એને પોતાને એવી કલ્પના છે કે આ મારું છે ને, એમાં આમ તો થવું જ જોઈએ ને, આમ તો ન થવું જોઈએ. એટલે આકુલતા સહન કરીને પણ એક પ્રકારના પરિણામને ચાલુ રાખે છે. એવું નથી કે હવે આ આકુલતામાંથી છૂટીને મારે કંઈક આત્મશાંતિ પ્રાપ્ત કરવી છે, મારે આત્મશાંતિ પ્રાપ્ત કરીને શાંતપણે મારા સ્વરૂપમાં શાંતિથી ઠરવું છે, એ પ્રકારનો નિર્ણય કરતો નથી કે આ મારે આ કાર્ય કરવું છે, એના બદલે આ કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, આમ થાય તો ઠીક, આમ થાય તો ઠીક, આમ હોય તો ઠીક. પરિણામ સંયોગી પદાર્થો પાછળ ભમા કરે છે અને મૂંઝાયા કરે છે. જરાય એને આત્મવિચારનો અવકાશ રહેતો નથી. દલીલ કરે કોઈ કે આત્મવિચારનો અવકાશ કરવા માટે તો આ સ્વાધ્યાય કરીએ છીએ અને રોજ એક કલાકનો અવકાશ તો લઈએ છીએ, એટલી દલીલ કરે. તો કહે છે કે આત્મવિચાર થાય એવા યોગે, આ બારનો યોગ છે, એમાં સત્શાસ્ત્ર છે, સત્પુરુષ છે, એવો કોઈ યોગ મળતા બંધનના કારણથી આત્મભેદ પ્રવર્તી શકતું નથી. એવું ઓળાપણે એટેચમેન્ટ છે, પકડ છે કે પોતાનો પુરુષાર્થ પ્રવર્તી શકતો નથી. પુરુષાર્થમાં એ નિષ્ફળ જાય છે. પોતાના પરિણામ, ઉદય બાજુના પરિણામ એટલા બળવાન છે કે આત્મહિતવાદી એનો પુરુષાર્થ પ્રવર્તી શકતો જ નથી, અંતર્મુખ થઈ શકતો નથી. એટલે એટલો પોતે હીન સત્વ થઈ ગયો છે. એમ કોઈ માણસ નબળો પડે, શારીરિકથી પણ નબળો પડે, તો કોઈ શારીરિક શક્તિનું કાર્ય ન કરી શકે. કે પોતાના પરિણામ ને પોતે અંતરમાં વાળવા ઈચ્છા કરે તો પણ એના પરિણામ અંદર માં વાળતા નથી. આ પરિસ્થિતિ એક ઊભી થઈ ગઈ છે. નિજ વિચાર કરવાનો અવકાશ થતો નથી, અથવા થાય એવા યોગે, એવા યોગ છે, એવા સત્વ, એવા સત્શાસ્ત્ર, એવી વિચારણા, એવી યોજના, એ સંબંધેનું ઘણું જાણપણું, એનું વિજ્ઞાન બધું સામે સમજવા મળે છે. સમજવા મળે છે ને સમજાશે, એને સમજાય છે એને એમ લાગે છે કે વાત તો ન્યાય સંગત છે, બરાબર છે, યોગ્ય છે, આમાં કાંઈ બીજું કહેવાની જગ્યા નથી. તો પણ પોતાએ પોતાના બંધનના કારણથી, પોતાના રાગની ચિકાસ, એકલા ચિકાસથી ચોંટેલો છે કે આત્મવીર્ય પોતાનું હિત કરવામાં પ્રવર્તી શકતો નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે. અને તેથી એમને જ કાળ ચાલ્યો જાય. પ્રમાદ એટલે શું? પછી સંયોગો પાછળ પરિણામ કરતા ને પ્રવૃત્તિ કરતા કાળ ચાલ્યો જાય, અને આત્મહિત કરવામાં જરા પણ પોતે જાગૃતિમાં ન આવી શકે, એને પ્રમાદ કહેવાય છે. એનું નામ પ્રમાદ છે. એ પ્રમાદનું કારણ બને છે. અને તેવા પ્રમાદે, અને એ રીતે પ્રમાદના કાળમાં લેશ માત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું, પછી તેવા એવો જાય શું કરીએ, જે થવું છે એ થશે. આપણે તો બીજું કાંઈ કરી, આત્માનો પુરુષાર્થ તો કરી શકતા નથી. માટે અત્યારે તો આ બધી ઉપાધિનું જે પ્રકાર છે એની અંદર જેટલો રસ્તો કઢાય એટલે કઢી દે, જેટલી શાંતિ થાય એટલે ઉપાધિને શાંત કરો, એટલે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિની અંદર નિર્ભય થઈને, નિશ્ચિંત થઈને, અજાગૃત રહીને પ્રવર્તે છે. એમ થવું કે એમ રહેવું, તે આ જીવનું અતિશય નિર્બળ કારણ છે. એ તો આ જીવની ઘણી નબળાઈનું કારણ છે એમ સમજવું. એટલે મુમુક્ષુની ભૂમિકાનો અંદર એને એની પરિસ્થિતિ શું છે એનું ભાન કરાય કે આ જીવ જરા પણ અવકાશ મળતો નથી, ક્યારેક અવકાશ મળવાનો યોગ છે, ત્યારે એનો પુરુષાર્થ પ્રવર્તતો નથી, અને પ્રમાત્મા ને પ્રમાત્મા શુભાશુભ પરિણામ બધા એ પ્રમાદ કીધા થાય. કોઈને કેટલાક શુભ થાય, કેટલાક અશુભ થાય, એ બધા પ્રમાદમાં જાય છે. અને એવા પ્રમાદના કાળમાં થોડો સમય, લેશ માત્ર સમયકાળ, થોડો કાળ પણ નિર્ભય રહેવું કે થોડો કાળ પણ અજાગૃત રહેવું, કે આ જીવનું અતિશય નિર્બળ પણ છે, કે આ જીવનું અવિવેક પણ છે, આ જીવની એ મોટી ભ્રાંતિ છે, અને ટાળતા અત્યંત કઠણ એવો મોહ છે, ન ટાળી શકાય, કઠણપણે ટાળી શકાય એવો આ જીવનો મોહ છે. હું શુભના પરિણામ પણ પ્રમાદમાં નાખ્યા, થોડું વાંચન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, શું આત્માનું ચિંતન કરીએ છીએ, સ્વરૂપની જાગૃતિ વિના એને પ્રમાદમાં નાખે છે. અને એ પ્રમાદ એટલા માટે છે કે જીવ પોતે અંતર્મુખના પુરુષાર્થમાં નિર્બળ થયો છે, એમ કર્યા કરે છે, એનો વિવેક હોય છે, એમાં ઠીક પણ માને છે કે ના ના મારા પરિણામ બહુ બગડતા નથી, હવે સારા રહીએ છે, સંતોષ માને છે, જીવની ભ્રાંતિ છે. અને એનો એવો ગુણ છે કે જે તાળવો અત્યંત કઠણ છે એવો આંગળો છે. આમ પોતે પોતાને માટે વિચારવા જેવું છે. આ મનુષ્ય જીવ માટે એક વિચારણાનું સ્થળ છે કે આત્માની અંતર જાગૃતિ પૂર્વક પુરુષાર્થની શરૂઆત ન કરી તો આ જીવ પ્રમાદમાં પડ્યો છે. એ જીવનો અવિવેક છે, એ જીવનું અત્યંત નિર્બળ મોહ છે. અને આ મોહ ટાળવામાં કઠણ એવો મોહ હજી પણ એટલે બળવાન પણ મોહ હજી મને દર્શનનો પ્રવર્તી રહ્યો છે. એમણે એક બહુ સારી સુંદર વાત કરી હતી આ વિષયમાં. એવું કહે છે કે જો જીવને વિતરાગી ગુરુ ગુરુ શાસ્ત્ર મળે એટલે સાચા નિમિત્ત મળી ગયા, સમજવાની બુદ્ધિ સમજી પંચેન્દ્રિય છે એટલે સમજવાની બુદ્ધિ પણ એની પાસે છે, છતાં પણ એનો એને પોતાનું આત્મહિત ન શકાય ન સાધી શકે તો એને એમ સમજવા યોગ્ય છે કે મારો દર્શનનો ગુણો બળવાન છે. દર્શનનો બળવાન હોવાને લીધે આ બધી વ્યવસ્થા ઉપાદાનની નિમિત્તની સુયોગ્ય હોવા છતાં પણ મારો આત્મહિત સતાતું નથી. એમ બતાવે છે કે દર્શનનું બળવાન પણ અને આ તમે સાધન કરીએ છીએ એટલે હવે વાંધો નથી એમ થઈને નિર્ભય થઈ જાય છે, સંતોષ આવે છે. એ પરિસ્થિતિ ઉલટાની એના માટે નુકસાનકારક થઈ પડે છે. કેમ કે દર્શનમાં ક્યાંથી ઉદય લેવું કે
દર્શનમાં વર્તમાન પરિણામ લેવા,
છૂટું નથી ત્યાં સુધી તો ચાલુ છે. પણ ઉદય તીવ્ર હોય કે મંદ હોય પોતાના પરિણામ ઉદયમાં તીવ્ર થઈ ગયા છે એમ લેવું. મુખ્યપણે પોતાના પરિણામનો વિચાર કરવાનો, પરમાણુ ક્યાં દેખાય છે એ તો જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી ધારાવાહી દર્શન મોહનો ઉદય ચાલે છે. પણ આ જીવ એ ઉદય ચાલતો હોય તો પણ એથી મંદ પણ પરિણામ કરી શકે ને તીવ્ર પણ કરી શકે. આ ઉદય ચાલતો હોય ત્યારે અનુદયના પરિણામ એને ન થાય, ઉપશમે ત્યારે અનુદયના પરિણામ થાય. એક દર્શન મોહની પ્રકૃતિ સાથે આવો નિમિત્ત નિયમિત અવિનાભાવી સંબંધ છે. અને સિદ્ધે સિદ્ધો એનો પ્રકાર એ છે કે પોતે પ્રયોગ ચાલુ કરે, વિચારણાથી દર્શન નો થોડો મંદ થાય છે પણ એ વિચારણામાં પાછો દર્શન મો ક્યારે તીવ્ર થાય છે એની પોતાને ખબર રહેતી નથી. કેમ કે વિચારણામાં પરોક્ષ ભાવ હોવાથી કલ્પના કરવાનો અવકાશ છે, કલ્પના થવાનો અવકાશ છે. અને જ્યાં જીવને કલ્પના થાય છે બે જગ્યાએ પ્રયોજન છે, તે પોતાના કાર્ય કરવાની વિધિ સંબંધિત પ્રયોજન છે અને એ પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાનનું પ્રયોજન છે. તો મૂળ સ્વરૂપ વિશે કલ્પના કરે કે પોતાના સ્વકાર્ય કરવામાં કલ્પના કરે ત્યારે દર્શન મોહ તીવ્ર થશે. અથવા એ વિચારણા કરે ત્યારે હું મારા આત્મકાર્ય માટે કંઈક કરું છું એવો સંતોષ લે, કરતો વિચાર ઉપર સંતોષ લે કે કોઈ પણ ક્રિયા કરતા એનો સંતોષ પરિણામમાં આવે એ બાજુના પરિણામ લાગતા ત્યારે બધે જ દર્શન મોહ વધે છે. એક જાગૃતિમાં આવીને પ્રયોગ કરે ત્યારે દર્શન નો એક ધારો તૂટે છે. કેમ કે એક પ્રયોગ અને પ્રયત્ન સમકાળે અવિના ભાવે હોય છે. એટલે પુરુષાર્થ શરૂ કરવો એ એક જ વાત છે. સાંભળતા તને ઊંડી અસર થવી જોઈએ, ચોંટ લાગે એટલે ઊંડી અસર થવી જોઈએ. આમ ઉપર ઉપર થી કે ભાઈ તમારે શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? કે ભાઈ સાહેબ શાંતિ જોઈએ છે માટે તો આ શાસ્ત્ર વાંચવા બેઠા છે. મિત્ર તો અત્યારમાં ઘણા કામ બીજા કરે છે, આપણે કરી કરવા માંડીએ ઉઠીને તરત નવા દમ, પણ અહીંયા કલાક બેસીએ છીએ શું કરવા? એટલે કાંઈક શાંતિ માટેનો આપણો રસ્તો કંઈક મળી જાય આપણને. શું શાંતિ તો જોઈએ છે, અને અશાંતિ કોને જોઈએ? કોઈ આપડે કોઈ ના આપડે કશે, પણ એ બધું ઉપર ઉપર થઈ છે. એ શાંતિ જોઈએ છે, એ જો અંદરથી આવે તો એને અશાંત પરિણામ ચૂકવા માટેનો પુરુષાર્થ ને જાગૃતિ આવ્યા વિના. એને વિકલ્પમાં પરિણામમાં વિચારોના વિકલ્પના રમણમાં એને દુઃખ લાગ્યા વિના રહે. અશાંતિમાં દુઃખ લાગે નહીં એનો અર્થ શું છે? અશાંતિ તને ગમે છે, હવે મોઢેથી આ પડે છે તો મારે તો શાંતિ જોઈએ છે. શું પૂછે ત્યારે શું જવાબ જોઈએ? શાંતિ જોઈએ કે અશાંતિ? તો કે ભાઈ શાંતિ જોઈએ, અશાંતિ શું કરવા જોઈએ? કાંઈ કારણ કરવું જોઈએ, શાંતિ જ પસંદ પડે ને. પણ જો તને શાંતિ પસંદ હોય તો આ અશાંત પરિણામમાં તને ગોઠે છે કેમ? અને ત્યાં આતુરતા લાગીને છૂટવા માટે પ્રયત્ન કરતો નથી કેમ? એ એમ બતાવે છે કે તારે શાંતિ જોઈએ છે, એ વાત તારી ઉપર ઉપર આ સાબિત થાય છે કે એ વાત માત્ર ઉપર ઉપરની છે, અંદરથી વાત આવી નહીં. તો એને શાંતિમાં દુઃખ લાગ્યા વિના એ વિષયના સંકેત બહુ સારા મળે છે એમના પત્રોની અંદર. પુરુષાર્થ માટેનો વિષય નીકળે છે ત્યાંથી. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, જો હવે ચર્ચા કરે છે, પોતાના પરિણામ ઉપર ચર્ચા કરે છે, બહુ સૂક્ષ્મ ચર્ચા કરી છે. સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી, અથવા રાગથી અને દ્વેષથી. બે બંધન છે ને, એટલે જે કઈ થાય છે, કાં રાગ હોય તો પ્રવૃત્તિ કરે ને કાં દ્વેષ હોય તો પ્રવૃત્તિ કરે. એટલે આખા સંસારમાં બે પ્રવાહ જોવામાં આવે છે. જે દ્વેષનો પ્રવાહ છે એમાં ઘર્ષણ જોવામાં આવે છે, જ્યાં રાગનો પ્રવાહ છે ત્યાં સ્નેહ અને રાગને અનુસરીને બધી પ્રવૃત્તિ જોવામાં આવે છે. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, કેમ કે તો એક સિક્કાની બે બાજુ છે. જેને રાગ છે એને દ્વેષ થયા વિના હે. રાગનો ફુગો ફૂલાવે છે, શું કરે છે? બેઠો બેઠો ફૂગ મૈરાજ કરે છે, રાગથી ફુગો ફૂલાવે છે. એ ફૂલ ફૂગો ફૂલાવ્યા પણ ફૂગો તો ફૂલાવ્યા કે તો એ ફૂટ્યા વગર રહેવાનું નથી. એ ફૂગાને ફૂંક માર્યા જ કરો, બંધ કરવું પડે કે નહીં? તો ફૂગોમાં આવા હાજરવાય રહી, પણ ફૂંક માર્યા જ કરે તો શું થાય? ફૂટ્યા વગર રે, પછી એ ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. રાગથી ફૂગો ફૂલાવ્યા કરે છે અને ફૂટે ત્યારે એને દ્વેષ થાય છે. અરે રે, આમ થયું, આમ નહોતું થવું જોઈતું ને આમ થયું, પણ ત્યાં રાગ ધીરાજ કર્યો છે, એનું શું કરે? એમાંથી દ્વેષ ઉભો થયા વગર રહેશે જ નહીં. પરિણામ એ જ આવવાનું છે, બીજું કોઈ પરિણામ આવવાનું નથી. પુરુષાર્થ
વગર મનન ચિંતન
એમ તો બધું ઉપર ઉપરથી થાય છે. માણસ નિવૃત્તિ લે છે, વર્ષો સુધી નિવૃત્તિ લઈને શાસ્ત્ર વાંચે, ચિંતન કરે, ભજન કરે, શ્રવણ કરે, બધું ઉપર ઉપરથી કરે. આત્માના અભ્યંતર પુરુષાર્થનું શું આ સવાલ છે. ત્યાં સુધી એ બધું ઉપર ઉપરથી માનસિક શાંતિ એને સાતા પ્રિય લાગે છે એટલે કર્યા કરે છે. એમાં શું છે, માનસિક શાંતિ ને સાતા છે એ રામનો ખૂબો ખુલાવાની વાત છે. સરવાળા એમાંથી કઈ નીકળે એવું
બધી ક્રિયા
ખાઈ જાય, અજ્ઞાન વૃત્તિ પાડે બધી ક્રિયાને ચાલી જાય. એમ જેટલા શુભ ભાવ કર્યા છે એ મેં મારું કઈક આત્મા માટે હિત કર્યું છે. વાંચન પણ ઘણું કર્યું, શ્રવણ પણ ઘણું કર્યું, ચિંતન પણ ઘણું કર્યું, માટે મેં કઈક અત્યાર સુધીમાં સારું એવું કર્યું છે. એવું જે દર્શન મોહનું પરિણામ એ બધું ચાલી ગયા. જેટલું કર્યું તે બધું ચાલી ગયું. આ પરિસ્થિતિ શું કે છે, સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી અથવા રાગથી અને દ્વેષથી. પ્રેમથી નિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં, પ્રેમથી છૂટ્યા વિના દ્વેષથી છૂટી ન શકે. કેમ કે એ તો એની બીજી જ બાજુ છે શિકાની. અને પ્રેમથી વિરક્ત થાય તેને સર્વસમજી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ એટલે ઉદાસ દશા રાખવી તે ભયંકર વ્રત છે. શું કે છે કે જેને પ્રેમથી વિરક્ત થયો, જે જીવ પ્રેમથી વિરક્ત થાય એમ ભિન્ન જાણ્યું. મારું શરીર ભિન્ન છે, આ બધા બીજા સંયોગો છે એ ભિન્ન છે, રાગને મારે કોઈ કારણ નથી, તદ્દન પારકા દેખાય છે. હવે એવી દશા પ્રેમનો સર્વ પ્રેમથી વિરક્ત થાય તેને સર્વસંગથી વિરક્ત થયા વિના, હવે સંગ પાછળથી વિરક્તિ નથી થઈ, રાગ છૂટો વિરક્તિ ન થઈ, શરીર લઈ ગયું, શરીરથી છૂટાપણું નથી, શરીરમાં રાગ છૂટ્યો શરીરથી છૂટાપણું નથી. હવે એ પાછું વ્યવહારમાં વર્તે છે, એ સુગંધીનો વ્યવહાર ચાલુ રાખે અને છતાં વિતરાગ દશા રાખવી, વ્યવહારમાં વર્તવું અને વિતરાગ દશા રાખવી આ ભયંકર વ્રત છે. આ જે પોતાનું જે મંથન છે એ રજૂ કરે છે. ઉપર પ્રશ્ન કર્યો છે ને, આમ તો એમ લાગે છે કે આ એક વખત આખું જગત હોનાનું થાય ને તો અમારે તણખલા જેવું છે. આખું જગત સોનાનું થાય તો અમારે ત્રણ વર્ષ છે, એટલી અંદરની દશા સરસ છે. અને પાછી આ પ્રવૃત્તિ કરવી પડે છે, ભયંકર વર્ષ છે જબરજસ્ત બળાત્કાર ચાલે છે. મારો આત્મા જરાય આ ઉપાધિ ધારણ કરી શકે એવી પરિસ્થિતિ નથી, એ અંદર માં પુરુષાર્થ ની સ્થિતિ છે. આ પ્રવૃત્તિમાં પાછું જોડાવવું પડે, ભયંકર અમારી પરિસ્થિતિ છે. થોડો વધારે સ્વીકાર
બાવન
નીચે છેલ્લી જાય છે. જે સંસાર ને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, અમે સાક્ષી થઈ ગયા છીએ, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા છીએ, લોકો એમ સમજે છે કે આ ફળ મને કર્યું ને આને આમ ન કર્યું, અને આમ કર્યું ને આને આમ ન કર્યું, અમને કરતા હતા તરીકે માને છે. એમાં એ સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે ભાસીમાન થવું, બીજા એને કરતા તરીકે માને સંડોવે, માને એટલે સંડોવે, નહીં તમે આમ કર્યું, આ તમારી ભૂલ છે, તમારી ભૂલ થી આ નુકસાન થઈ ગયું. અંદર કીધું, બહાર કહીને નથી, તો હું જ્ઞાતા દ્રષ્ટા છું, તો તમે મને ક્યાં હેરાન કરો. બે ધારે કરવા ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ અને અલાભનું કારણ એટલે દ્વેષનો નિમિત્ત, ખેદ થાય, દુઃખ થાય, નુકસાન થઈ ગયું એમ માને અમારાથી, તેનું કારણ તે સાક્ષી પુરુષ બીજા ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણ નથી, પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. શું કહે છે, બીજા લોકોને એમ થયા કરે છે કે આમને લઈને નુકસાન થાય છે, આનું ધ્યાન નથી, ધંધામાં આવે છે, દુકાને ગયે છે, પણ વેપારમાં આનું લક્ષ નથી, એટલે આપણને નુકસાન થાય છે. કેવો સરસ કામ થયું, આ કામ કેવું સરસ આપણા હાથમાં થયું, પચીસમા વર્ષે બંને શરૂ થઈ ગઈ છે. ભ્રાંતિગત લોકોને એમાં એને ખબર નથી, પણ એમ જ બનવાનું હતું, હોત તો એમ જ બનત ને ન હોત તો એમ જ બનવાનું હતું, પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાનો પ્રસંગ છે. તો કે અમે શું કરીએ છીએ કે એમાં પણ ઉદાસીન પણ એ સનાતન ધર્મ જ્ઞાની ન એ લોકોને એમ લાગે તો એનાથી પણ ઉદાસ થઈ જાય, એનાથી પણ થોડું ઉદાસ થઈ જાય. હજી બે ધારી કરવા શું કરવા કહે છે એનો ખુલાસો આ 566માં એમ કે એમાં બીજી ધાર કઈ છે, ઉદાસ તો ચાલો થઈ જાય, વાંધો નહીં, જ્ઞાનીને એટલી શક્તિ છે, પણ કોઈને એના શ્વાસનો ભંગ કરીએ તેવું લાગે છે, કોઈને ઉપકારનો ભંગ થતો હોય એવું લાગે છે, અને કોઈને નિર્દયતા લાગે છે. ત્રણ પ્રકારના સામે નિમિત બને છે. આ એક ભયંકર વ્રત છે, એટલા માટે ભયંકર વ્રત કહીએ છીએ. શું કહે છે કે પ્રેમથી વિરક્ત થાય એટલે રાગથી વિરક્ત થયો હોય, છતાં સર્વસંગથી વિરક્ત થયો ન હોય એટલે વ્યાપારમાં પ્રવર્તતા હોય, અને એ વ્યવહારમાં વર્તતા ઉદાસ દશા રાખે રાખવી એ ઘણી ભયંકર દશા છે, ઘણી ઘણી ભયંકર પરિસ્થિતિ છે. જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય એટલે એકદમ કેવળ રાગનો ત્યાગ કરીને, હવે શું છે કે ચારિત્રમોનો પણ રાગ ન હોય અને વ્યવહારમાં પ્રવર્તાય તો એ તો બને જ કેવી રીતે, એ તો બને જ નહીં. તો કે એમ નહીં, ભલે ચારિત્રમો હોય પણ પોતે ઉદાસ થઈ જાય, કારણ ગમે કે આપણે તો કાંઈ નથી કરવું એટલે નથી કરવું. તો કોઈ કેટલાક જીવોને દયાનો ભંગ કરવા જેવું થાય છે, તો કોઈ જીવે વ્યવહારિક રીતે ઉપકાર કર્યો છે એનો ભંગ થાય છે, કોઈના સ્વાર્થનો ભંગ થાય છે, એટલે વ્યવહારની ન્યાય નીતિ તૂટે છે. આ બે ધારી તરવાર શું કરવા, વ્યવહારિક ન્યાયની નીતિ તૂટી જાય છે. જો રાગ જો પ્રવૃત્તિ કરી છે તો તો એ આત્માને હક પડતું નથી કે નહીં, આ તારું કામ નથી, હવે આ તારું કામ નથી, તું છોડ અને છોડ, તું હવે આ તારું કામ નથી, આ કર્તવ્ય નથી. પ્રવૃત્તિ કરતા પણ જો આવી રીતે એને એનો ત્યાગ કરવામાં આવે છે તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. આમ બે બાજુ જરા પોતાને વિકલ્પ આવે છે અને તેમ વિચારી જો દયા ઉપકારાને કારણે કઈ પ્રેમ દશા રાખતા કે બચારો ને એમને નકામો દૂર થઈ જશે, આપણે તો એક થોડુંક અહીંયા હાજર રહેવાનું છે, પૂછેનો જવાબ દેવાનો છે, બીજું કાંઈ આપણે એમ વિશેષ માથાકૂટ નથી, એમ કાંઈ પણ દયા ઉપકારાદીને કારણે કાંઈક પ્રેમ દશા રાખતા શું ચિત્તમાં વિવેકીને ક્લેશ પણ થયા વિના રહેવો. એક વિવેક છે આત્માનો કે આ છોડવા જેવું છે, તો એનો ક્લેશ થાય છે. અંદરમાં આત્મા માટે ક્લેશ થાય છે, બહારમાં બીજા માટે ક્લેશ થાય છે. આ બે ધારે તલવાર છે.
વ્યવહારમાં વિવેક કરવા જાય તો પણ એટલે આત્માનો ક્લેશ થાય,
આત્માનો ક્લેશ થાય. જો ઓલાને હા ઉગાડ્યો કરે કે આ ખૂંખી બધું, તો એ બધાને ક્લેશ થાય છે, દુઃખ થાય છે, કરવું શું અમારે એમ કે છે. ત્યારે તેનો વિશેષ વિચાર કે આ પ્રકારે કરવો, તો હવે એનો વિશેષ વિચાર કેવી રીતે કરવો, શું આનો રસ્તો કાઢવો એમ કે છે. આ પ્રશ્ન ઊભો છે, આ પ્રશ્ન જી ઊભો છે 566 કે તો પછી શું રસ્તો કાઢવો, આનો વિચાર કે વિશેષ પ્રકારે વિચાર કરવો, એટલે કયા પ્રકારે પ્રવર્તવું, તો પછી અમારે આ એક તમને એટલે સુભાનભાઈને આ પ્રશ્ન પૂછો છે, તો મારે કરવું શું હવે, મારે મથામણ થાય છે અને કરવું શું એ કાંઈ પૂછતું તે નથી. નાનીઓ પણ અંદરમાં એવી રીતે આગળ વધવા માટે ધમપછાડા કરે છે, પુરુષાર્થના ધમપછાડા છે. કેવી એને તાલાવેલી લાગેલી હોય છે, કેટલી છટપટી લાગેલી હોય છે. એમ નથી કે સમીર દર્શન થઈ ગયું એટલે હવે સમીર દર્શન તો થઈ ગયું છે ને હવે કાંઈ વાંધો નથી, એવી રીતે કોઈ ચાલતા એ પણ વર્તમાન પરિસ્થિતિથી એનું લક્ષણ રીતો આગળ કે આમના ના રીતે વધારે કાળ જાય તો ગુસ્થાન રહેવું મુશ્કેલ છે. આગળ વધવું જ જોઈએ, તૈયારી શું છે, આગળ વધવું જ જોઈએ, મોક્ષ માર્ગની અંદર આગળ પ્રયાણ કરવું જ જોઈએ. એટલે એક જગ્યાએ રોકા માટે શું થાય, કેમ રોકાવે, નીચે જવાનો વારો આવે છે. એટલે મોક્ષ માર્ગ જીવો પુરુષાર્થ કરીને આગળ વધે છે. મુનિ દશામાં તો બહુ સ્પષ્ટ વાત છે કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી જો આગળ ન વધે, એવો જ્ઞાનનો પુરુષાર્થ કરવા માટે તો લીધું છે, એટલે જો કેવળ જ્ઞાનની શ્રેણી ન માંડે અને છઠ્ઠા સાતમામાં જ આયુષનો કાળ વ્યતીત કરે તો આવી જ જવું પડે. જેવું આયુષ પૂરું થાય કે એક સમયમાં ચોથા ગુણસ્થાને નીચે ઉતરી જાય, અને કેટલી મોટી સજા થાય સાગરો પણ નહીં. મુનિ દશામાં તો 15-20-25-33 સાગર સુધી રહ્યા જાય, નીચે બેતા સાગરની સ્થિતિમાં જાય. અત્યારે મુનિરાજ તો ઉપર ને કંઈ તો શુભ ઘણું વધી ગયું છે, હવે તેની સ્થિતિ જ લાંબી પડે, એટલો કશાંક ગુમ થઈ ગયો છે. મોટું જંકશન આવીને પૂર્યું ચોથા સ્થાન બધો સમય કાઢવાનો, પછી ત્યાં ભાવના કર્યા જ કરે, અરે મનુષ્ય પણ હોત તો ચારિત્ર, મનુષ્ય પણ હોત તો ચારિત્ર, અહીંયા કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. કેમ કે ત્યાં રાગ બંધન તીવ્ર રાગ, ચારિત્ર મનો રાગ તીવ્ર થઈ ગયો. ચોથો ગુણસ્થાનનું કારણ એ છે કે બીજી બે ચોકડીનો જે અભાવ હતો એ સદભાવ થઈ ગયો, બધે ચાલુ થઈ ગયો. પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન માંથી બીજી બે બધી પછી શેત્રુંજય ઉપરથી મોક્ષ પધાર્યા છે, બરાબર ઉપર સમ શ્રેણી સિદ્ધાલય માં બિરાજે છે. કેવી રીતે સાધે છે, જો જ્ઞાની છે અને આટલી મથામણમાં પડ્યા છે તો મોક્ષ તો ઘણી જ સાવધાની રાખવાની જરૂર છે એમ. એમાંથી આપોઆપ સંકોચ નથી ને. સુભાષભાઈ એવું પાત્ર છે કે જેમની પાસે એમને પોતાના રાગ દ્વેષના માંડીને બધા પરિણામ, શુદ્ધતાના અશુદ્ધતાના બધા પરિણામ વ્યક્ત કરવામાં કાંઈ સંકોચ નથી. એક એવું સુંદર પાત્ર એમને મળી ગયું છે, પોતાનું હૃદય ઠાલવે છે. એના ઉપરથી જ એમને નક્કી કરેલું છે કે જો મારું હૃદય અહીંયા પૂરેપૂરું બહાર આવે છે એ જ બધા એની પાત્રતા બતાવે છે. જેના નિમિત્તે પોતાને મોક્ષ માર્ગની અંદર વિકાસ સધાતો હોય તો એ સામા જીવ ભલે મુમુક્ષ છે, જ્ઞાની નથી, તો પણ એની પાત્રતા છે એ વાત નિશંક છે. એટલે ઉપકારશીલ એને કહેવાય છે. ઉપકાર મહિનો છે એનું કારણ છે, નમસ્કાર કર્યા છે એનું પણ એ જ કારણ છે. સમસ્તુતે જેના ઉપર વિશ્વાસ હોય, ખાનગીમાં ખાનગી મોસ્ટ કોન્ફિડેન્શિયલ જેને કહેવાય છે, એવી રહસ્યવાળી વાત હોવી કે માત્ર જેના ઉપર વિશ્વાસ હોય એને કહેવાય. અમે એને કહે તો નુકસાન થઈ જાય. કેટલો વિશ્વાસ છે, કેટલો વિશ્વાસ મૂક્યો છે, એની પાત્રતા વગેરે એવું બને નહીં.
ભગવાન.